जाणीता सोवियत लेखक श्री मिखाइल सोलोखोवनी वार्तानों संक्षिप्त भाषांतर हवे आप सांभळशो। મહાન રશિયન લેખક મિખાઇલ સોલોખોવને 1965માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. એમની જાણીતી કૃતિઓ ધીરે વહે છે દોન અને કુંવારી ધરતી એ વિશ્વ સાહિત્યની અમર કૃતિઓ છે એ વાતની સાબિતી આમાંથી મળે છે. આ લેખકની લખેલી ઇન્સાનનું નસીબ એ નોવેલાનું સંક્ષિપ્ત ભાષાંતર આજે આપ સાંભળશો. બે રશિયનો અને એક સૈનિક તથા એક બાળકની ફાંસીવાદી સામેના તેઓએ અને બીજા લોકોએ ભોગવેલી યાતનાઓની આ કહાણી છે. તો આ સાંભળો શ્રી મિખાઇલ સોલોખોવની નોવેલા ઇન્સાનનું નસીબનું સંક્ષિપ્ત ભાષાંતર.
લડાઈ પછીના પ્રથમ વર્ષમાં દોન નદીના ઉપરવાસમાં વસંત ઋતુના પ્રગ્રહણ અસામાન્ય જોશીલા અને વેગીલા હતા. ટપુકડી યલેન્કા નદીના કાંઠા પણ એટલા છલકાઈ ઉઠ્યા હતા કે એને પાર કરતા અમને મુશ્કેલી પડી હતી. અમારે માટે રાહ જોતી મોટર પાસે હું બેઠો અને મારો જોડીદાર બીજી ચીજો લેવા સામે કાંઠે ગયો. થોડી વારમાં એક માણસ અને 5-6 વર્ષનો છોકરો આવતા મેં જોયા. તેઓ નદીના સાંકડા પટ તરફ જઈ રહ્યા હતા એ તો દેખાઈ આવતું હતું. મોટર સુધી પહોંચતા તેઓ મારી દિશામાં વળ્યા. આ ઊંચા બાંધાના માણસના ખભા નમી ગયેલા હતા. તેણે પોતાનો પહોળો ખડબચલો હાથ લંબાવ્યો. અમે હસ્તધૂનન કરતા હતા ત્યારે એ પોતાના છોકરા તરફ નમ્યો અને કહ્યું, કાકાને નમસ્તે કે બેટા, એ પણ તારા દાદાની જેમ ડ્રાઈવર હોય તેમ લાગે છે. આપણે લોરી ચલાવતા અને આ ભાઈ પેલી ટચુકડી ગાડીમાં ફરે છે. તેજસ્વી નિર્મળા આકાશ જેવી આંખે મારા સામે જોઈને જરા મલકાતા મારા હાથમાં બાળકે શીતળ ગુલાબી હાથ મૂક્યો. અર્ધો ભરેલો સફર થયેલો પીઠેથી ઉતારીને બાપ મારી પાસે બેસતા બોલ્યો, આપણે થોડો પોરો ખાઈએ, કંઈ ઉતાવળ નથી. તમાકુના થોડા ધુમાડા કાઢીએ. એકલા મરવામાં મજા નહીં, તેમ એકલા તમાકુ પીવામાં પણ મજા નહીં. અમે ક્યાંય સુધી બેસી રહ્યા, તમાકુ પીતા રહ્યા, પણ અમારામાંથી કોઈ એક શબ્દ પણ બોલ્યો નહીં. ઘેરા વાનના પોળા હાથ તેણે ગોઠણ ઉપર ટેકવ્યા અને ખભા નમાવી દીધા. એક કોરેથી એની સામે જોતા મને વિચિત્ર એવી બેચેની થઈ આવી. આંખોમાં જાણે રાખ ભભરાવી હોય, તીવ્ર ઝંખના તથા ઘેરા વિષાદથી છવાયેલી હોય એવી આંખો તમે કદી જોઈ છે? મને અણધાર્યા મળી ગયેલા માનવીની આંખો બસ તેવી હતી. તેણે જમીન પરથી એક સૂંકી રાખડી ઉપાડી અને પળવાર રેતીમાં આમ તેમ આકારો દોરતો રહ્યો અને પછી કહ્યું, ક્યારેક તો આખી રાત મને નિંદર નથી આવતી. રાતના કાળા અંધારા જોતા મન ચક્રાવી ચડે કે જિંદગી આટલી ક્રૂર કેમ બની છે મારા ઉપર? મને આટલી વેદના યાતના કેમ થઈ રહી છે? પણ આનો ઉત્તર મને ક્યાંય સાંભળતો નથી, નથી રાતના અંધારા આપતા કે નથી સૂરજનો અંજવાશ આપતો, અને લાગે છે એનો ઉત્તર મને ક્યારેય મળવાનો નથી. અચાનક તેણે જાત સંભાળી લીધી અને છોકરાને વાલથી ટપલી મારતા નદી પાસે રમવા જવા કહ્યું. એને જતો એ જોઈ રહ્યો અને પછી થોડી ઉધરસ ખાઈને એણે બોલવા માંડ્યું. સને 1900માં હું જન્મ્યો. ગૃહયુદ્ધમાં તો હું લાલ સૈન્યમાં હતો. ઘરે મારા પિતા, માતા, બહેન ભૂખે મરી ગયા. હું સાવ એકલો અટૂલો થઈ ગયો. પહેલાં તો મેં થોડું સુથાર કામ કર્યું, એ પછી એક કારખાનામાં મિકેનિકનું કામ મેં શીખી લીધું, અને પછી થોડા દિવસમાં તો હું પરણ્યો. સારા નસીબે સ્ત્રી મને બહુ સારી મળી હતી. સ્વભાવે સાલસ, આનંદી અને વળી ચતુર. હું તો એની સરખામણીમાં ક્યાંય ન ગણાવ. ઉડતી નજરે તમે જુઓ તો એનામાં કામણ કરે એવું કંઈ નહોતું, પણ મારી નજર તો એવી અછડતી ન હોય. હું તો એને નખશીખ જોતો હતો, અને તેથી મારી નજરે તો એ જગતની સૌથી રૂપાળી સ્ત્રી હતી અને હશે એમ હું માનું છું. થોડા વખત પછી અમને બાળકો થયા. પહેલો છોકરો થયો અને પછી બે છોકરીઓ આવી. આમ 10 વર્ષ તો ક્યાં ચાલ્યા ગયા એની જ મને ખબર ના પડી. લોરી ડ્રાઈવર તરીકે હું કમાયો પણ ખૂબ. બાળકોના કલ્લોલથી અમે ખુશ ખુશાલ હતા. અને ત્યાં તો લડાઈ ફાટી નીકળી. ચારે ચાર જણા, ઈરીના દીકરો અનાતોલી અને બંને દીકરીઓ નાસ્ત્યા અને ઓલ્યા મને વળાવવા આવ્યા. બાળકોએ ખૂબ જલ્દીથી જાત સંભાળી લીધી. પણ ઈરીના, આટલા વર્ષના અમારા સખ્યમાં મેં એને આવી ક્યારેય નહોતી જોઈ. મારી છાતી ઉપર એણે જાતને નાખી દીધી, મારે ગળે હાથ પહેરવી દીધા અને કુવાડીના ગાથી ધ્રુજતા ઝાડની જેમ એ થરથરતી રહી. ડાળી પરના પાંદડાની જેમ એ મને વળગેલી રહી અને એની ધ્રુજારી ચાલુ રહી. પછી શબ્દે શબ્દે હિંપકું ભરતા એણે કહ્યું, આંદ્રેય, આંદ્રેય મારા વાલા, આ દુનિયામાં હવે આપણું કદી પણ મેળાપ નહીં થાય. અચાનક તે અટકી પડ્યો. પછીની નિરવતામાં જાણે એના ગળામાંથી મેં એક ડૂસકું સાંભળ્યું. પણ એની એ નિસ્તેજ નિશ્ચિત આંખોમાં આંસુનું ટીપું દેખાતું નહોતું. ભારે હૈયે એ માથું નમાવીને બેસી રહ્યો. બંને બાજુએ ઢીલા લટકતા હાથમાં જરા ધ્રુજારી હતી. એની હડપતી ધ્રુજતી હતી, દ્રેઢ હોત પણ કંપતા હતા. સંભારી સંભારીને હતાશ ન થાવ એનો વિચાર પણ ના કરો ભાઈ, મેથી મેથી કહ્યું. પણ મારા શબ્દો જાણે એને કાને ના પડ્યા. તેણે બોલવા માંડ્યું. લડાઈ દરમિયાન 3 ટનની લોરી ચલાવવાની મને જવાબદારી સોંપાઈ હતી અને એ લઈને જ હું મોરચે ઉપડ્યો. લડાઈ વિશે તમને કંઈ પણ કહેવાનો અર્થ નથી, તમે જોઈ પણ છે, અને શરૂઆતમાં કેવી હાલત હતી એ તો તમે જાણતા પણ હશો. પણ હું તો લડાઈમાં 1-2 વર્ષ જેટલું જ માન રહ્યો. ત્યાં જ મારા ઉપર કુદરતની ખભા નજર ઉતરી. ઈચ્છા વિરુદ્ધ દુશ્મનના હાથમાં કેદ પકડાઈ જવું પડે એ વાત સમજવી સહેલ નથી, અને જેને સ્વાનુભવ ન હોય એને વાત સમજાવી પણ ખૂબ અઘરી છે. જર્મનીમાં કેદી તરીકે મેં નર્કનો અનુભવ કર્યો અને નાઝીઓના મોતની છાવણીઓમાં મારા મિત્રો અને સાથીદારોએ જે યાતના સહી એ બધું યાદ આવે છે ત્યારે મારું હૈયું જાણે કંઠે આવીને બેસે છે અને મને શ્વાસ રૂંધાતો હોય એમ લાગે છે. જે દિવસથી હું કેદ પકડાયો એ જ દિવસથી ત્યાંથી ભાગી છૂટવા અને મારા જૂથમાં પાછા ફરી જવાનો મેં નિર્ણય કર્યો હતો, અને અંતે મને એવી તક મળી પણ ખરી. મરકીથી મૃત્યુ પામેલા બીજા યુદ્ધ કેદીઓ માટેની કબરો ખોદવા અમને મોકલવામાં આવ્યા. રખેવાળો જ્યારે ખાવામાં પડ્યા ત્યારે છાનો માનો હું ત્યાંથી ભાગી છૂટ્યો. આટલો દુર્બળ થઈ ગયો હોવા છતાં રોજના 40-40 કિલોમીટર નાસી છૂટવાની મારામાં ક્યાંથી તાકાત આવી એનો મને ખ્યાલ નથી. પણ એનું કંઈ પરિણામ આવ્યું નહીં. ચોથે દિવસે જ્યારે પેલી ગોઝારી છાવણીથી હું ઘણે દૂર પહોંચી ગયો હતો ત્યારે દુશ્મનોએ ફરીથી મને પકડી પાડ્યો. મારી તલાશ કરવા લોહી તરસ્યા કૂતરા મોકલવામાં આવ્યા હતા અને જવના ઊભા પાકના ખેતરમાં તેમણે મને પકડી પાડ્યો. બે જર્મનો મોટરસાયકલ ઉપર આવ્યા. પહેલાં તો તેમણે મને સારી પેઠે મેથી પાક ચખાડ્યો અને પછી કૂતરા છોડી મૂક્યા. નવસ્ત્રી લોહી લુહાણ હાલતમાં તેઓ મને છાવણીમાં પાછો લઈ આવ્યા. બાકી છૂટવાના દંડમાં મને એક મહિનાની એકાંત કેદ મળી. પણ ગમે તેમ હું જીવતો તો રહ્યો જ. દુશ્મનના હાથની એ કેદમાં 2 વર્ષ સુધી તેમણે એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી એમ ઘણી છાવણીઓમાં ફેરવ્યો. કદાચ અડધું જર્મની મેં એ રીતે જોઈ લીધું હશે. પણ બધે ઠેકાણે કેદીઓને ઠાર મારવામાં આવતા, એમને એવો જ માર મારવામાં આવતો અને ખોરાક પણ બધે એક સરખો જ મળતો. લાકડાના વેરની બનેલી 150 ગ્રામ ઇરસાસ બ્રેડ અને સલગમનો પાતળો પાણી જેવો સેરવો. કેદીઓના શરીરમાં ચામડા અને હાડકાં સિવાય બીજું કંઈ બચ્યું નહોતું અને મજૂરી તો બળદથી પણ વધારે કરવી પડતી. મારા નવપરિચિત મિત્રોનો અવાજ સ્વસ્થ અને શાંત હતો. કડવા સ્મરણો અવારનવાર વાગોળતા એના ત્રસ્ત અંતરાત્માની કોઈ નિશાની બહાર નહોતી જણાતી. આગળ વાત ચલાવતા એણે નીચાણવાળી જમીન ખોદવા અને પછી રોહરમાં ખાણોમાં કામ કરવા, તેને અને બીજા રશિયન કેદીઓને કેવી રીતે મોકલવામાં આવ્યા એનું તેને વર્ણન કર્યું. સોવિયત સૈન્યએ 1944માં સામો જંગી હુમલો કર્યો ત્યાં સુધી એ ત્યાં રહ્યો. એક દિવસે તેમણે દિવસની પાળીમાં કામ કરતા બધા લોકોને કતારબંધ ખડા કરી દીધા અને મુલાકાતે આવેલા કોઈ ઓબેર લેફ્ટનન્ટે દુભાષ્ય મારફત કહ્યું, જેમણે ડ્રાઈવર તરીકે કામ કર્યું હોય તે એક કદમ આગળ આવે. મને લાગે છે ત્યાં સુધી આટલા વખત સુધીમાં સોવિયત સૈનિકોએ ફાંસીવાદીઓની આંખો ઉઘાડી નાખી હશે અને તેથી તો તેઓએ અમને હલકી નજરે જોવાનું માંડી વાળ્યું હતું. મને આમાંથી મારે દેશ, મારા લોકો ભેગો થવાનો મોકો મળશે એમ લાગતા હું આગળ આવ્યો અને આમ હું જર્મન શોફર બન્યો. ઇજનેરોના એક મેજરની ગાડી હું ચલાવતો. આ ફાંસીવાદી ખૂબ જાડો હતો, ઠીંગણો, ગોળ પેટ અને જેટલો ઊંચો એટલો જ જાડો. ચાલે ત્યારે વરાળના એન્જિનની જેમ ઉછવાશે અને ખાવા બેસે ત્યારે આખો દિવસ બસ ખાધા જ કરે, ખાધા જ કરે અને ફ્લાસ્કમાંથી બ્રાન્ડી પેટમાં પધરાવતો જાય. 2 અઠવાડિયા સુધી બર્લિન અને પોસ્ટડમ સુધી અમે આવજા કરી અને પછી સોવિયત સૈનિકો સામેના રક્ષણો કરવા એને અગ્રિમ મોરચે મોકલવામાં આવ્યો. મને થયું હાશ, હવે મને મોકો મળશે અને હું એકલો તો કંઈ ભાગવાનો નથી. આ ગોળ મટોળ પેટવાળાને હું સાથે જ લઈ જવાનો, એ ત્યાં ખૂબ ઉપયોગી થશે. મેજર ઊંઘતો હતો. મેં એના ડાબા લમણા ઉપર લોઢાનો ફટકો લગાવ્યો અને મારી મોટર મારી મૂકી. જર્મન હરોળની 2 જમીનમાંથી ચોકીઓ વચ્ચેથી હું નીકળ્યો. જર્મનો સબ મશીનો ચાલુ કરે એ પહેલાં તો હું અધિકારહીન ભૂમિહદમાં પહોંચી ગયો. ત્યાં જ એક સરોવરની બાજુમાં મને નાનકડું જંગલ દેખાયું. થોડા સોવિયત સૈનિકો મારી મોટર તરફ ધસી આવતા હતા. મેં જોરથી બારણું ખોલી નાખ્યું અને જમીન પર પડતા જ મેં એને ચૂમી લીધી. મારો શ્વાસોશ્વાસ રૂંધાઈ ગયો હતો. સાંજ પડતા સુધીમાં મને ડિવિઝનના વડા કર્નલ પાસે મોકલવામાં આવ્યો. તેણે મને ભેટીને કહ્યું, સૈનિક, તારી આટલી સુંદર ભેટ બદલ આભાર. તારા મેજર અને એની કાગળિયાની બેગમાંથી મળેલી માહિતી 20 જર્મનો પાસેથી પણ અમને ન મળી હોત. એમના શબ્દોથી હું એટલો ભાવવશ થઈ ગયો કે મારા હોઠ ધ્રુજતા રોકી ન શક્યો. મારાથી માત્ર એટલું જ બોલાયું કે કોમરેડ જનરલ, મને ઇન્ફેન્ટ્રીમાં ભરતી કરી દો, એવી મારી વિનંતી છે. પણ કર્નલ હસી પડ્યા. તારા પગમાં ઊભા રહેવાની તો ત્રેવડ છે નહીં અને લડાઈમાં લડશે કેવી રીતે? પહેલાં તો તારી સારવાર થશે, પછી તને ખવડાવીને તાજુમાજો કરવામાં આવશે, પછી 1 મહિનાની છુટ્ટી લઈ અને તું ઘેર જઈ આવજે અને પછી તને ક્યાં મૂકવો એ અમે જોઈ લઈશું. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ મેં ઇરિનાને પત્ર લખ્યો. એમાં મારી કેદની, ભાગી છૂટવાની વાત ટૂંકાણમાં મેં વર્ણવી. 2 અઠવાડિયા સુધી મેં એના જવાબની રાહ જોઈ. 3જે અઠવાડિયે વોરોનેઝથી મને એક પત્ર મળ્યો, પણ એ ઇરિનાનો નહોતો. મારા પડોશી એક સુતાર ઇવાન તિમોફેવિચે લખ્યું હતું. એમાં લખ્યું હતું કે 6/1942 જૂનમાં એક ભારે બોમ્બ સીધો અમારા ઝૂંપડા ઉપર જ પડ્યો હતો. એ વખતે ઇરિના અને બે છોકરીઓ ઘરે જ હતી. મારો દીકરો અનાતોલી સાંજે કામેથી પાછો આવ્યો ત્યારે બોમ્બની તારાજી જોઈને સીધો લશ્કરી કચેરીએ ભરતી થઈ મોરચે લડવા ઉપડી ગયો હતો. એમની વાત ફરીથી અહીં અટકી. અમે ફરીથી ધૂમ્રપાન શરૂ કર્યું. પૂરના પાણીથી ભરાઈ ગયેલી વનભૂમિમાં કોઈ લક્કડખોદ પક્ષીનો અવાજ ગુંજી રહ્યો હતો. એલ્ડરના વૃક્ષોના પાંદડામાં ઉષ્માભેરો પવન મરમર જગાવતો હતો. નીલા આકાશમાં ખૂબ ઊંચે જાણે કેમ તળાયેલા સફેદ ઝડ તળે ખેંચાતા વાદળા ઝડપથી પસાર થતા હતા. ગમગીન ગંભીરતાની ક્ષણોમાં વસંતના રંગે રંગાઈને અનેરા આનંદ ઉલ્લાસના લાવા લેવાની અને વિશ્વ જીવનમાં શાશ્વત તત્વોના પ્રતિષ્ઠાનની તૈયારી કરતું જગત મને એકદમ નિરાળું ભાસ્યું. મૌનનો ભાર હવે મારાથી પણ ના સહાયો. મેં પૂછ્યું, પછી શું થયું? પછી મને નોકરીમાંથી રજા મળી અને એક અઠવાડિયામાં તો હું વોરોનેઝ પહોંચી ગયો. એક કાળે મારું કુટુંબ જ્યાં રહેતું હતું ત્યાં હું ગયો. ચોતરફ કમર જેટલા ઊંચા છોડવા હતા અને ઊંડો ખાડો કાટવાળા પાણીથી ભરેલો હતો. એક કલાકથી વધુ હું ત્યાં રહી ન શક્યો અને એક દિવસે હું મારી ડિવિઝનમાં પાછો પહોંચી ગયો. પણ 3 મહિના પછી મને એક ખુશી સમાચાર મળ્યા. મારા અનાતોલીના સમાચાર મળ્યા. તેણે મને પત્ર લખ્યો કે હવે એક કેપ્ટન બન્યો છે, એક તોપ ટુકડીનો વડો છે અને 6 ઇલકાબ અને ચંદ્રકો એને મળ્યા છે. આ સાંભળીને હું ગરડાઓ જેવી તરંગમાળામાં ચડી ગયો. યુદ્ધ પૂરું થશે અને એ પછી મારા દીકરાના હું લગ્ન કરીશ. હા, અને પછી યુવાન દંપતિ જોડે હું રહીશ. થોડું ઘણું હું સુતારકામ કર્યા કરીશ અને પછી મારા પૌત્રોની હું સંભાળ રાખીશ. પરંતુ મારા શમણા પણ પડી ભાંગ્યા. એવું બન્યું કે હું ને મારો પુત્ર જુદે જુદે માર્ગે જર્મન પાટનગરે પહોંચ્યા અને હવે એકબીજાની ખૂબ નજીક હતા. હવે તો મળવા માટે મારું મન અધીરું થઈ ગયું હતું. અને અમે બંને મળ્યા પણ ખરા. બરાબર 9મી મેના રોજ વિજય દિને સવારે એક જર્મન સૈનિકની ગોળીએ મારો અનાતોલી માર્યો ગયો હતો. મારો એ છેલ્લો આનંદ અને આશા મેં વિદેશી ધરતીમાં દફનાવ્યા. મારા હૈયામાં જાણે કશું છિન્ન વિછિન્ન થઈ ગયું હતું. થોડા વખતમાં જ મને સૈન્યમાંથી છૂટો કરવામાં આવ્યો. ઓર્યુપિન્સ્કમાં રહેતો મારો એક મિત્ર મને યાદ આવ્યો અને હું ત્યાં ગયો અને ફરીથી લોરી ચલાવવાની નોકરી મેં શરૂ કરી દીધી. એક વખત હું ગામડાની કેન્ટીને પહોંચ્યો. ત્યાં પગથિયા ઉપર પોતાના પગ હલાવતો એક છોકરો બેઠો હતો. મોં પરથી લાગતું હતું કે ખૂબ ભૂખ્યો છે. મેં એને બૂમ પાડી, વાન્યા, એ વાન્યા, આવ આવ, ચડી જા મારી લોરીમાં, આપણે એલિવેટર સુધી ચક્કર મારીએ, એ વાન્યા, અને પછી પાછા આવીને આપણે પેટમાં થોડું નાખીશું. મારી આ વાતથી પહેલાં તો એ ચમક્યો અને પછી દોડતો ક્લોરીમાં ચડી બેઠો. તેણે પૂછ્યું, તમને કેમ ખબર પડી મારું નામ વાન્યા છે? મેં એને પટાવતા કહ્યું, બધી ખબર હોય એવો હું જાદુગર છું. મેં એને બાજુમાં બેસાડ્યો અને અમે ઉપડ્યા. છોકરો આમ તો હસતો ખેલતો બોલકો હતો, પણ અચાનક મેં એ શાંત બની ગયો અને ચોરી છુપીથી મારા સામે જોતો નિશાસા ભરવા માંડ્યો. મેં પૂછ્યું, વાનિયા, તારો બાપ ક્યાં છે? તેણે કહ્યું, બાપ રણમોરચે માર્યા ગયા. અને માં? મેં પૂછ્યું. તેણે કહ્યું, અમે ગાડીમાં આવતા હતા ત્યારે બોમ્બ ફૂટતા માં એમાં મરી ગઈ. એટલે તારે કુટુંબમાં કોઈ નથી? ના, કોઈ જ નથી. હું એના ઉપર નામ્યો અને મેં ધીમેથી એને કહ્યું, વાન્યા, તને ખબર છે હું કોણ છું? એણે માત્ર શ્વાસ લેતા પૂછ્યું, કોણ? મેં એટલા જ શાંત અવાજે એને કહ્યું, હું તારો બાપ છું. અને ભલા ભગવાન, શું થયું પછી? તો મારા ગળાની આજુબાજુ એણે હાથ ફેરવ્યા અને મારે ગાલે હોઠે કપાળે મને ચુંબીઓ ફરવા માંડી. કોઈ પંખી જેવો કલબલાટે કરવા માંડ્યો. બાપુ, મારા બાપુ, મને ખબર જ હતી, મને ખબર હતી કે તમે મને શોધી કાઢી શકશો. ગમે તે થાય તો પણ તમે ગોતી જ શકશો, અને એ માટે તો હું આટલી રાહ જોઈને બેઠો હતો. એ મને વળગી પડ્યો અને ઘાસના તરણાની જેમ એ ધ્રુજી રહ્યો હતો. મારી આંખો પણ ભીની થઈ અને હું થરથરી ઉઠ્યો, મારા હાથ ધ્રુજવા માંડ્યા. મેં લોરીને દરવાજે ઊભી રાખી અને મારા નવપ્રાપ્ત પુત્રને તેડીને હું ઘરમાં ગયો. મારી આજુબાજુ હાથ વીંટાળીને સૂઈ ગયો. ધીમે ધીમે એને પથારીમાં સુવાડી દીધો. એ રાત્રે મને પણ શાંતિથી ઊંઘ આવી. આમ તો જોકે રાતના હું ઘણી વખત જાગી ગયો હતો, પણ મારી ઊંઘ ખૂબ નિરાંતની હતી. નેવા હેઠે માળામાં આરામથી ચકલી સૂતી હોય એમ વાન્યા મારી સોળમાં ભરાઈને સૂતો હતો. આ આનંદને વર્ણવવા મારી પાસે કોઈ શબ્દો નથી. પણ મારા હૈયાની વેદનાનું સૂળ મને એક જગ્યાએ પગ વાળીને બેસવા દેતું નથી. આ વાનિયા મોટો થઈને નિશાળે બેસશે ત્યારે કદાચ મારે ઠરીઠામ થવું પડશે. પણ ત્યાં સુધી તો અમે આરશ્યન ભૌમકા ખૂંદા કરીશું. આ અપરિચિત હવે તો નિકટનો મિત્ર લાગવા માંડ્યો હતો. તેણે લાકડાના ટુકડા જેવો હાથ લંબાવતા રજા માગી, આવજો દોસ્ત, આવજો, નસીબ તમને સદા યારી આપે. એ છોકરા વાન્યા, ચાલો આપણી નાવડી તરફ. છોકરો દોડીને બાપને પડખે પહોંચ્યો. રૂ ભરેલા કોટનો ખૂણો પકડીને ફાફડા પગે ચાલતા બાપની બાજુમાં નાનકડા પગલે ચાલવા માંડ્યો. ભાવિના ગર્ભમાં એમને માટે શું ભર્યું હશે? મને એવી શ્રદ્ધા ઉત્પન્ન થતી લાગી કે રશિયન ધરતીનો આ જાયો, અદમ્ય ઈચ્છાશક્તિ ધરાવતો આ ઇન્સાન બધી વિષમતાઓનો સામનો કરશે, અને બાપના ઓછાયામાં ઉછળતો આ બેટડો પણ દેશની હાકલ પડતા ગમે તેવા અવરોધો પાર કરે એવી સહન શક્તિ ધરાવતો માનવી બનશે.
નસીબ શ્રી મિખાઇલ સોલોખોવની વાર્તાનું સંક્ષિપ્ત ભાષાંતર રેડિયો મોસ્કો પરથી રજૂ કરવામાં આવ્યું.